તારીખ 19/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 40 અને 41 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 41.
એટલે એને કારણે રાગમાં પણ અસ્તિત્વ વિદાય જાય છે, કેમ કે એ પણ અવસ્થામાં છે. અને એને કારણે લંબાઈને રાગના વિષયમાં પણ અસ્તિત્વ વિદાય જાય છે. શરીરાદીમાં આ બધી વણઝાર ઉભી થઈ જાય છે. એક પર્યાયના અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. એમાંથી એ હું પણ ઉકેલ્યું છે, એનું નામ અસ્તિત્વ. રાગ તે હું એમ જે થઈ રહ્યું છે વર્તમાન વેદાતા રાગમાં, એના બદલે વર્તમાન વર્તતા જ્ઞાનમાં જ્ઞાન તે હું એમ આવવું જોઈએ છે. આટલી કરવટ બદલવાની છે, પડખું ફેરવવાનું. રાગ તે હું એટલે રાગમાં અસ્તિત્વ થપાય છે, અથવા ક્ષણિક પર્યાયમાં થપાય છે. હવે જ્ઞાન તે હું એમ આવે તો પણ જ્ઞાનની અવસ્થા ક્ષણિક છે ને, અહીંયા એટલો વિકલ્પ છે. જ્ઞાનની અવસ્થા પણ ક્ષણિક છે, પણ રાગની અવસ્થા ક્ષણિક છે ને જ્ઞાનની અવસ્થા ક્ષણિક છે, એમાં થોડો ભેદ છે. કે રાગની જે ક્ષણિક અવસ્થા છે એ એવી છે કે રાગ બદલાતો જાય છે. તો જો રાગમાં અસ્તિત્વ જેને સ્થાપ્યું છે એ રાગ બદલી ગયો તો મારો નાશ થયો ને, મારા અસ્તિત્વનો નાશ થયો ને, જેને ભાવમરણ કહીએ છીએ. જયારે જ્ઞાન છે એમાં જ્ઞાન સામાન્ય છે એ એક ધારોડી છે, આ ફરક છે. એ જ્ઞાન સામાન્ય ઉપરથી દર્પણના દળ સાથે દર્પણાકાર અવસ્થા છે એ તન્મય છે. એટલે ફક્ત ક્ષણિક પણ છૂટીને શાશ્વત પણ ગ્રહણ થવું એ સ્વરૂપ છે. બીજું પોતે ઈચ્છે છે શાશ્વતતાને, ક્ષણિકતાને ક્યાંય નથી ઈચ્છતો. કપડું પણ મજબૂત લીએ છે, તાવડી પણ મજબૂત લીએ છે, મકાન પણ મજબૂત બાંધે છે, શરીર પણ એને કોઈ બી ન છૂટે એવું જ જોઈએ છે. બધે શાશ્વતતા તો જોઈએ છે, એટલે અહીંયા પણ એ શાશ્વતતા ગોતશે. કે જ્ઞાન તે હું પણ જ્ઞાન સતત ચાલે છે, જ્ઞાનનું સાતત્ય જોવામાં આવે છે, નિરંતર જ્ઞાનનો પ્રવાહ જે જોવામાં આવે છે, એમાંથી વસ્તુ વસ્તુ જો હોય તો એની અવસ્થા હોય, વસ્તુ ન હોય તો અવસ્થા ક્યાંથી હોય. જ્યારે જ્ઞાનનો પ્રવાહ સતત ચાલે છે તો કોઈ ભંડારમાંથી આવે છે કે નહીં? ગેસ બહાર નીકળે છે, પેટ્રોલ બહાર નીકળે છે, તો અંદર ભંડાર ભરો છે, એમાંથી આવે છે ને. એમાંથી શક્તિનો જે ભાવ પાછો જોઈએ એમાંથી પાસે છે. જ્ઞાન સામાન્યમાંથી પરિપૂર્ણ અને શાશ્વત પદ જે સ્વભાવ છે એનો ભાવ પાસે છે. પણ જ્ઞાનમાં હું પણ કરતા સ્થાપવાનો પુરુષાર્થ કરતા બીજું કે અનાદિથી જીવના જે એકત્વના સંસ્કાર છે રાગ અને પર સાથેના એ જ્ઞાન થી જુદો પડી શકે છે. કે જો શ્રી ગુરુ એમ કહે છે કે તું જ્ઞાન સ્વરૂપે છું, અહીંયા પેલો એલો નિમિત્ત નિમિત્ત એક શબ્દ નો જે પ્રકાર છે દેશના લબ્ધિનો એ અહીંયા ઉભો થાય છે. પોતાને જ્ઞાન અને રાગ બંને હોવા છતાં એ ખ્યાલ નથી આવતો, પણ શ્રી ગુરુ એનું ધ્યાન ખેંચે છે કે તું રાગ અને દેહાદિથી ભિન્ન વિલક્ષણ પ્રકારનો દ્રવ્ય છો જ્ઞાન સ્વરૂપે. તારી વિલક્ષણતા રાગને અને જ્ઞાનના લક્ષણ સાથે, રાગને અને દેહના લક્ષણ સાથે મેળ ખાતું નથી. જોઈજો, તું તપાસી જો. હું કઉ છું એટલે માન નહીં, તું તપાસીને તો નક્કી કર. તો એક તો એને જે અભિન્નતા થઈ રહી છે અનાદિથી સંસ્કાર વશ, એ અભિન્નતા માંથી ભિન્નતા કરવાનો એ પ્રયોગ એને મળે છે કરવા માટે. એ પ્રયોગના અભ્યાસથી એને સ્વભાવ ભાસે તો સ્વભાવના સંસ્કાર ઉભા થાય છે. જે ઊંડા સંસ્કાર એકત્વના પડેલા છે એના મૂળ એટલા ઊંડા નથી. જો સ્વભાવના સંસ્કાર પાડવા બાજુનો પ્રયત્ન થાય તો સહજ માત્રમાં વસ્તુનો નિશ્ચય થઈ અને સ્વભાવના સંસ્કાર પડે. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું ભાસે ત્યાં સુધી પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. જ્ઞાન તે હું, રાગ તે હું નહીં, જ્ઞાન તે હું રતન નહીં પણ પ્રયોગ, વિકલ્પ નહીં પણ પ્રયોગ. પ્રયોગ એટલે ચાલતી અવસ્થાના અનુભવને તપાસવું, તે જોવું, તે અવલોકન. તે પ્રયોગ ચડે તો લગભગ કોઈ સમસ્યા નહીં રહે. પ્રયોગે ચડે અને જો કોઈ સમસ્યા રહે તો એનો ઉકેલ થઈ શકે એવું છે. પણ પ્રયોગે ચડે નહીં તો સમસ્યા ના આવે તો પછી એનો ઉકેલ માગે કેવી રીતે? સમસ્યા હોય તો એનો ઉકેલ શોધવો રહે છે. લગભગ તો કોઈ સમસ્યા નહીં રહે, કેમ કે ઓછા ઉઘાડમાં ઓછા ઉઘાડ વાળા જીવને પણ રસ્તો મળી જાય છે પ્રયોગે ચડતા. પણ માનો કે કદાચ ક્યાંય સમસ્યા આવે તો પણ, એ સમસ્યા આવે તો એનો ઉકેલ થાય એવું છે. પણ સમસ્યા જ ન હોય તો શું ઉકેલ કરવો? ખરી વાત એ છે કે ગુરુદેવની કૃપાથી આપણે લોકો સમજ્યા તો ઠીક ઠીક પ્રમાણમાં. માનો કે સમજણની ભૂલ નથી, પણ અનુભવની ભૂલનું શું? અનુભવની ભૂલ ટાળવી હોય તો વેદનની ભૂલ તો વેદનના પ્રયોગથી જ ટળે. એ કોઈ સમજણથી ન ટળે, શાસ્ત્ર વાંચ્યા કરે ને હાંભળ્યા કરે એનાથી ન ટળે. એ તો પ્રયોગ સિવાય ટળવાની. ત્યાં સુધી સમજણ નથી, પણ માનો કે એને એમ એવો નકાર ન આવતો હોય કે ના ના મને સમજાણું તો છે, તો અહીંયા એટલી જ વાત છે કે સમજાણું છે તો પ્રયોગમાં એ સમજણને લાગુ કર. અને એમ સમજાણું ને કે આત્મા છે દેહાદી ને રાગાદી સ્વરૂપ નથી, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. તો આ ટૂંકી અને સીધી સાદી છે. તો આટલી જ સમજણને તારે તારા ચાલતા પરિણામમાં લાગુ કરવી છે કે રાગ મને દેહમાં ઉપણું તો પછી કેમ મને વિદાય છે? જ્ઞાન છે છતાં જ્ઞાન સ્વરૂપે છું એમ કેમ નથી આવતું? મારી સમજણ કેમ વિસ્મૃત થઈ જાય છે? અથવા મારી સમજણને હું કેમ સંભાળતો નથી? એ રીતે સમજણને કેમ હું લાગુ કરતો નથી? ઉપદેશ સમજવો અને ઉપદેશ ઉતારવો બે જુદી જુદી વાત છે. માનો કે સમજાણો સૂક્ષ્મ ની શક્તિ નથી, પણ ઉતારવાનું તો બાકી છે કે નહીં? તો આ ઉતારવાની રીત છે. ઉતારવાની રીત પોતે ન પ્રયત્ન થી શરૂ કરે કોઈ સમજણ અધર્ય બને છે, સમજણ ગેરસમજણ થઈને ઉભી રહેશે, બીજું કઈ નહીં થાય. માટે ખરેખરું કામ તો મારે હવે શરૂ કરવાનું છે. બોલો, સમજાણું એટલે પૂર્ણ વિરામ મૂકી દે છે. ચાલો સમજાઈ ગયું, પેલા નતો સમજાતો, હવે સમજાઈ ગયું. એના બદલે એને પૂર્ણ વિરામ મૂકવાના બદલે શરૂઆત કરવાની બાકી છે એમ આપવું જોઈએ. બસ પછી વાંધો નથી. શું પ્રશ્ન હતો? ભાનમાં આવવી તે હું છું, મારી હૈયાતી મારી મોજુદગી નું મને ભાન થવું તે. તો ભાન તો છે, ભાન વગર નો જીવ નથી, પણ હું ફલાણો માણસ છું એવી મારી હૈયાતી છે એમ લાગે છે જીવને. આ એની ભ્રાંતિ છે. જ્ઞાન સ્વરૂપી છું એમ જ્ઞાન લક્ષણ થી જ્ઞાન માત્ર પણે ભિન્ન પડીને હૈયાતી જ્ઞાન માત્ર માં આવે તો એને અસ્તિત્વ સ્વીકાર કર્યો છે, નહીતર અસ્તિત્વ નું ગ્રહણ એને અન્યથા કર્યું છે. અસ્તિત્વ ગ્રહણ તો છે જ, પણ અસ્થાનમાં છે, સ્વસ્થાનમાં થવું જોઈએ. ચાલીસ નો પત્ર, પાનું 61, બીજો પેરેગ્રાફ. દ્વાદશાંગ કા સાર તો શ્રી ગુરુદેવ ને ફરમાયા હૈ કે વર્તમાન મેં હી મૂળ કાયમી ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પરિણામો કા વિશ્રામ ધામ મેં હું. પરિણામ અહીંયા વિશ્રામ લઈ શકે એવું છે. ક્યાં? પોતાનું જે મૂળ સ્વરૂપ છે, કાયમી સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એકરૂપ ધ્રુવ સ્વરૂપ છે, એ પરિણામોનું વિશ્રામ ધામ છે. મારું આવું સ્વરૂપ તે મારા પરિણામ ને વિશ્રામ ધામ છે. એટલે હું જ મને વિશ્રામ નું ધામ છું, બીજું કોઈ મને વિશ્રામ નું ધામ નથી. પોતાના શાંત નિરાકુર સ્વરૂપ ને ભૂલીને બીજા કોઈ પણ સ્થળે વિશ્રાંતિ લેવાની આકુળતા, એમાં વિશ્રાંતિ આવે ક્યાંથી? આકુળતામાં. એ આકૃતામાં વિશ્રાંતિ આવે છે. વિશ્રામ ધામ મેં હું, ઈશ સ્થાન મેં દ્રષ્ટિ પસાર કર, સ્વયં વ્યાપક હોકર પરિણામો કી પકડ છોડ દો. એક સમયના પરિણામની જે પકડ છે, એકત્વ છે, આશ્રય છે, એ છોડી દો. ત્રિકાળીની પકડમાં એક ક્ષણના ક્ષણિક પરિણામની પકડ રહી શકે નહીં. ક્ષણિક પરિણામની પકડ રહે એમાં ત્રિકાળીની પકડ આવે. આમ છે, એને સહેજી પરિણમને દો, પરિણામોને સહેજે પરિણમવા દો, એને છૂટા મૂકી દો. પકડ નહીં કરો, આમ કરું ને તેમ કરું, આમ કરું નહીં તેમ કરું, તો પરિણામનું કર્તૃત્વ છોડાયું છે. જે ક્રમબદ્ધથી છૂટે છે એ સીધી વાત છે. એને સહેલી પરિણમને દો, એનમાં અટકો નહીં, એવા પરિણામોમાં અટકો. પરિણમન સ્વભાવ કે સમય હિ અપરિણામી સ્વભાવ ભી સાથ હિ સાથ હે. શું કેવું છે? આ એક આ શાસ્ત્રની અંદર વિશિષ્ટ વાત છે. કે પોતે બે પડખા લઈને એક પડખાને ઉપાડે છે. ભેદ નું જ્ઞાન કરાવે છે અને અભેદ ને ઉપાસે છે. પ્રમાણ નો વિષય કે છે અને નિશ્ચય ને ઉપાસે છે. એમ કહે છે કે પદાર્થમાં જીવમાં પરિણમન સ્વભાવ છે, સાથે સાથે અપરિણામી સ્વભાવ પણ છે. જ્ઞાન ભલે બંને નું કરો તમે, પણ અપરિણામી માનું પણ કરો, પરિણમન સ્વભાવ ને મુખ્ય પરિણમન સ્વભાવ કે સમય ભી અપરિણામી સ્વભાવ ભી સાથ ભી સાથ હૈ. અપરિણામી સ્વભાવ ને નીચે પકડે રહો, પકડશે પરિણામ. શું યહાં જમે રહો, જામશે પરિણામ. इसके बिना विस्तार निस्तार नहीं है. निस्तार इतने निवेड़ो अपरिणामी स्वभाव ने पकड़ा विना जायमा जायमा विना कोई निस्तार नहीं, कोई निवेड़ो नहीं. आ चोखी कत बात है.
गुरुने पकड़ी ने परिणाम ने शिखामण आपे.
हाँ
तू आ कर रहे
हो तू तने पकड़ी ने बैठो छो एमा बीजा नी पकड़ भेगी आवी जाय छे. પરિણામ ને એમ કે છે કે તું તમે પકડી ને બેઠો છો એમાં બીજા વચ્ચે આવે છે, થાય છે વિખવાદ, અને તું અનંતકાળ થી દુઃખી થા છો. હવે ધ્રુવ ને વાણી આપે કે તું મને પકડ, પછી જોઈ લે તારે કઈ નથી, તારે વિશ્રામ ધામ હું છું. પછી તને કઈ ઉપાધિ નથી, કોઈ દુઃખ નથી, કોઈ ક્લેશ નથી, તને તારો ભગવાન મળી ગયો. પછી તને કઈ ઉપાધિ ને વાંધો નથી, નિરાશ થઈ ગઈ. પરિણામ તો પરિણામ છે, સ્વીકારે છે, પણ ભાવમાં વ્યાપે વ્યાપકતા આવી જાય છે. બીજું કે આપણે ત્રણ ભેદ લઈએ. એક બાજુ આખા જગતના પદાર્થો છે જેને આપણે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સંકેલી નાખ્યા. પછી એક વિભાગ, આખું ડિવિઝન, એક આખું જગત. બીજું કે ક્ષણિક પરિણામો, એ ક્ષણે ઉપજે ને ક્ષણે નાશ. અને ત્રીજું અનંત ગુણ નું ગુણ ધામ, ગુણ નિધાન એવો ભગવાન આત્મા. હવે ક્યાં વળગવું છે એમ કે શ્રી ગુરુ એમ કે છે કે તું ક્ષણિક પરિણામ ને વળગ્યો છો, અને પછી જાસ તું જગતના પદાર્થો પ્રત્યે સુખ લેવા માટે જવા નાખશ. પણ એ તો પોતાને એક રચકણ તારા હાથમાં આવે એવું છે. મમતા કરી કરીને અનંત કાળથી મરી ગયો ભાવ મરણે, તો પણ એક પરમાણુ તારું થયું નહીં અને થવાનું પણ નથી. અનંત જીવોએ અનંત કાળ પર્યંત અનંત મમતાના ભાવ કર્યા, તો પણ એક પરમાણુ એક જીવનું થયું નથી ને થવાનું નથી. આ વસ્તુ સ્થિતિ રહી જાય છે. બીજું અનંત ગુણ નિધાન જે આત્મા છે ભગવાન સ્વરૂપે, એની શું કરવા ઉપેક્ષા કરે. જે અનંત ગુણ ની ખાણ છે ત્યાં વળગવાને બદલે એક ક્ષણના પરિણામ ને વળગ્યો છું, પણ એ તો ઉપજે છે, વિનશે છે, એ તો પકડ્યું હાથમાં રહી એમ નથી. સમય સમય નું પરિણામ તો પકડવા જાય, પણ પકડ્યું હાથમાં રહી એમ નથી, એ તો હરી જાય છે, સરતી ચીજ છે ને સરી જાય છે. પછી તું જાસ બીજા પદાર્થ પાસે ઉપર, અને એમાં તારા સ્વરૂપ ની ઉપેક્ષા છે, ભગવાન આત્મા ની ઉપેક્ષા છે. હવે આવો ગુણ નિધાન આત્મા છે, એની અપેક્ષા જો એ જ પરિણામ કરે તો ભલે એનું ઉપસવું વિણસવું ચાલુ રહે, પણ એક વાત છે કે પરિણામ ની અંદર જે અનુભવ થઈ રહ્યો છે દુઃખ નો, એ પલટીને સુખ નો અનુભવ થશે. બસ તારું પ્રયોજન તો એટલું જ છે, સુખ મટે ને દુઃખ થાય, દુઃખ મટે ને સુખ થાય, એટલું તો તારું પ્રયોજન છે. હવે આટલો વિવેક કરવાનો છે કે અનંત ગુણ નિધાન છે, એ બધું વજન કેવું કે ક્ષણિક પરિણામ ની પકડ માં રહીને જે ચીજ હાથમાં ના નથી આવતી એ બાજુ વજન ને લઈ લઉં, કઈ બાજુ વજન ને લઈ લઉં, શાંત ચિત્તે ધીરજ થી આટલો વિચાર વિવેક કરવાનો છે. આથી વધારે કોઈ લાંબી ચોડી વાત નથી. ત્રણ વિભાગ છે, પરિણામ આમ ઢળે કે આમ ઢળે, સુખ ની આશા થી આમ ઢળે છે, સુખ પ્રાપ્ત કરવાને બદલે દુઃખ ને પ્રાપ્ત કરે છે, જેમ કે ભ્રાંતિ થઈ છે ત્યાં સુખ આમ ઢળે તો સુખ નું નિદાન પડે પડેલું છે. શાશ્વત સિદ્ધ પદ બિરાજમાન છે, આત્મા પોતે શાશ્વત સિદ્ધ પદે બિરાજમાન છે, ત્યાં નહીં ઢળવું શું કરવા એ કે, ત્યાં નથી ઢળતો તો શું કરવા, નથી ઢળતો તો સમજાવ તો ખરો અમને, કઈ કારણ શું છે તારે, એમ આપણે કોઈને પૂછીએ ભાઈ તું તારા ઘરે શું કરવા નથી જતો, એ કે અને કોઈ મારે છે ઘરમાં તો તું ન જા, ઘરમાં માર પડે છે, પણ ઘરમાં તને સુખ શાંતિ મળતી હોય ને છતાં તારે તારા ઘરે નથી જવું તો તારે કારણ શું છે એ બતાવ. આવી વાત છે, આધાર શાસ્ત્ર આધાર, અરે પ્રત્યક્ષ તીર્થંકર કી આધાર બુદ્ધિ ભી સ્વયં વર્તમાન સામર્થ્ય કા અનાદર કરને વાલી હૈ, આ ગુરુદેવ નું વચન છે. એમ કહે ગુરુદેવ ના ઉપદેશ નો સાર આ છે કે તમે મારા પત્ર નો આધાર તો ન રાખો, કોઈ શાસ્ત્ર નો આધાર રાખવાની પણ તમારે જરૂર નથી, પણ સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય ને તો એની આધાર બુદ્ધિ તમારા સામર્થ્ય નો અનાદર કરે છે, એ બાજુ ઢળો જ નહીં ને એમ કે છે, જગત બાજુ નહીં ઢળો. એસા કહે કરકે પરમ કૃપાળુ ગુરુદેવને, જો એમ કહીને ગુરુદેવે પરમ કૃપાળુ ગુરુદેવને વર્તમાન સહી ઉન પર સે દ્રષ્ટિ હટા કર અઘટભટ ત્રિકાળી સદ્રશ્ય સામાન સ્વરૂપ મેં અપને આડા જમા કર નિશ્ચય બિરાજને કો કહા હૈ. ગુરુદેવ નો ઉપદેશ આત્મા છે, ગુરુદેવ ને વિશેષણ લગાવ્યું કૃપાળુ દેવ, ગુરુદેવે આવો ઉપદેશ કર્યો છે, કેટલો વિવેક આપણે આવે છે
લખવામાં.
પરમ કૃપાળુ ગુરુદેવ ને વર્તમાન સહી ઉન પર સે દ્રષ્ટિ હટાકર બધી બહાર થી દ્રષ્ટિ હટાવીને જે વધતો નથી ઘટતો નથી અઘટ ઘટે અઘટ ઘટતો નથી ને પૂર્ણ છે, પૂર્ણ માં વધે હું ને ઘટે હું, શાશ્વત ત્રિકાળી સદ્રશ્ય એટલે એક રૂપ રહેતો જે સામાન્ય સ્વરૂપ એમાં અટ જમાવી દો ને એમ કે છે, આ હું છું બસ ત્યાં અસ્તિત્વ નો અડો જમાવી દો અને ત્યાં બિરાજમાન થઈ જાઓ. ગુરુદેવે આ ઉપદેશ કર્યો છે, આ ફરમાન કર્યું છે કે તમારા સિદ્ધ પદ માં તમે બિરાજમાન થઈ જાઓ. જાઓ એમ કેવા વાળા ને પરમ કૃપાળુ કહેવામાં આવે છે. ઉનકે એસે સિંહનાદરૂપ ઉપદેશ કો પાકર ભી કરી છે, અને બસ એમાં તો માઇક ની જરૂર ન પડે, ગમે એટલા બેઠા હોય ત્યાં તો માઇક રાખતા ને, એ જમાનામાં તો ક્યાં હતા માઇક, અમારે જ એમનો એવો હતો. એટલા માણસો બેઠા હોય ઉપાસરાની બહાર, શેરીની અંદર બધા બેઠા હોય, શેરીમાં મંડપ નાખવા પડે. ઉપાસરામાં તો માઇ નહીં, નાનું ગામ હોય તો શેરીમાં બે બધા, માઇક ની જરૂર ન પડે એવો અમારે જતો ગુરુદેવ. સિંહ ગરજી નાખી દે છે, સિંહ નાદ કીધો છે. उनके ऐसे सेनाद रूप उपदेश को पाकर भी फिर दिनता क्यों, पी शुकरवा दिनता करो तो कोई नहीं होशियारी मुकरवा तुम्हारे तमें पोते शाश्वत श्रेष्ठ पदे विराजमान छो, अड्डो जमाने अंदर भैया जाम बस जरे गुरुदेव आ रीते आज्ञा करे छे, आ एमनु फरमान छे, वितरागनु आ फरमान छे, પછી એ આજ્ઞાને માથે ચડાવી દઈએ ને બીજો વિકલ્પ શું, એની સામે આની સામે બીજો વિકલ્પ શું એમ કે છે. વર્તમાન મેં હિ અપને સિંહ સ્વભાવ કો, એટલે કે અનંત શક્તિઓ કે ધામ કો સંભાળો. અનંત શક્તિનું ધામ છે પોતે અંદરમાં, એને સંભાળો વર્તમાનમાં. આ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર એમ નથી કેતા મારી સેવા કરો તમે, કોઈ એમ નહીં કહે કે અમારી સેવા કરો, તમારા આનંદ ગુણ નિદાનને સંભાળો, બધી ચિંતા છોડો, કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. આનંદ ગુણની સંપત્તિથી તમે સંપન્ન છો, જરાય ગરીબ નથી, જરાય દિન પણ કરવાની તમારે જરૂર. એ અનંત શક્તિના ધામને સંભાળતા દીન વિકલ્પ નિરાશ્રય હોકર તૂટતે જાવેંગે. આ જે દીનતાના વિકલ્પ છે ને એ બધા તૂટી જશે, ખલાસ થઈ જશે, એને કોઈ આધાર રહેશે નહીં. જળ કર્મ બિખરતે જાયંગે અને જે કર્મ પૂર્વે બંધાણા છે એ બધા હાલવા માંડશે, રસ્તો પકડશે એનો, કર્મણ વર્ગના ભેગા થઈ જશે, રોકાશે નહીં. और सुख शांति का प्रत्यक्ष वेदन क्षण क्षण बढ़ता जाएगा, अंदर में सुख शांति प्रतिक्षण वेदन परिपूर्ण आनंद अनंत सुख नु वेदन थी जैसे आज भगवान ना प्रतिमा जी है ये अनंत सुख में ढीम थी गेला ने दर्शावे छे. કેમ બહાર નીકળતા નથી, ઊંચું જોતા નથી, સામે જોતા નથી. દર્શન કરનાર તો ગમે આવશે, ગરીબે આવશે ને તરંગરે આવશે, રાજા આવશે ને ઇન્દ્રે આવશે, કેમ બહાર નીકળતા નથી. અનંત સુખમાં ડીમ થઈ ગયા છે, બહુ બહુ સારો એ પ્રયોગ છે. અનાદિથી આ પ્રયોગ શાશ્વત છે, જગતની અંદર પ્રતિમાજી શાશ્વત છે ને, એટલે કુદરતની આ વ્યવસ્થા છે કે જો કોઈ માણસ બહુ દુઃખી માણસને જોવે તો શું થાય, તીવ્ર દુઃખી માણસને જોવે તો શું થાય, જોનારને દુઃખ થાય કે ન થાય, તો એ મર્યાદિત છે. પણ છતાંય તીવ્ર દુઃખી માણસ ભલે ને હાવ વજાઈને હોય, કાંઈ પોતાને લેવા દેવાનું હોય, મમતા ન હોય, મમતા વાળામાં તો ખલાસ થઈ જાય માણસ, જેના ઉપર મમતા હોય ઘરના સભ્ય કુટુંબ એને દુઃખ થાય ત્યારે તો માણસ સહન નથી કરી શકતો. પણ હાવ એને ઓળખતો ન હોય ને, એને કોઈનું તીવ્ર દુઃખ જોવે ને તો જોનારને દુઃખ કયા વિના રહેતું નથી. એ અનુભવ પદ્ધતિ જે પરિણામનો એક ધર્મ છે, અનુભવ ધર્મ છે, આ અહીંયા લાગુ કર્યો છે કે તું અનંત સુખમય સુખે બિરાજમાન છો ને, તને એ પ્રકારનું સ્વસંવેદનમય સુખને આવિર્ભાવ થવાનો અવસર છે. કુદરતી રીતે ત્યાં આગળ રહ્યો ને એ તો સીધી વાત છે, એ ભાવે ને એ ભાવે જવું છે ને, એ ભાવે નથી ને બીજા ભાવે જવું તો શું થાય. એક માણસ રોતો હોય એને એમ કે તમે દાંત કાઢો છો તો પછી એનો કઈ અર્થ જ નથી, જે છે એ ભાવે જોવે તો અસર આવ્યા વગર કરી અને આ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. બમ્બઈ મેં નાગરભાઈ આદિ મુમુક્ષુઓ સે ભી મિલના હુઆ થા, આપકા જિક્ર ભી આયા થા. નિરંતર અવિચ્છિન્ન ધારાએ સૌ સુખમે મગ્ન રહો, ભાવના ભાવે છે કે તમે તો નિરંતર અવિચ્છિન્ન ધારાથી સ્વરૂપ સુખમાં મગ્ન રહો. ઈશસે ચ્યુતિ કરાવને વાલે વિકલ્પ, એવા સુખથી ચ્યુત કરાવવા વાળા વિકલ્પ, વિશેષ વિશેષ મગ્નતા હોતે હોતે ઢીલે પડતે પડતે ક્ષય હો જાયંગે, ક્ષય થશે તો ઉત્પન્ન જ નહીં થાય પછી. એસા હિ શ્રી ગુરુદેવ કા અલૌકિક ઉપદેશ જીવન. અચ્છા ગુરુદેવ બીજા આવા શ્રી ગુરુદેવ નો આવો જે ઉપદેશ છે ત્રિકાળ જીવન કરતો, તે જ બધાને મળો, એવો જ ઉપદેશ બધાને પ્રાપ્ત થાવ, એનું નામ દૈવંત વર્તો છે. સદાય ચાલુ રહે દૈવંત વર્તો એટલે સદાય ચાલુ રહે, અને જૈવંત વર્તો એટલે એની અસરે એનો વિજય થાય, દુઃખનો પરાજય થાય અને સુખનો વિજય થાય, એ ઉદ્દેશના નિમિત્તે એવી ભાવના ભાવે છે. પર્યાય ઉપર કૃષિ એ જોર દેતા હે, શા માટે પર્યાય ઉપર જોર દે? એમાં એમ કેવું કે પર્યાય ઉપર જોર દીધું છે છોડી દે, એ જોર દેવા જેવો. ફુગાનીજી કે છે ને ગુરુદેવ કે છે, એમાં કઈ ફેર લાગે છે? આ એક વચન લ્યો છે, કઈ ફેર કોઈ વાત ફેર પડે પણ પડતી બીજામાં એ જ વાત છે. ત્રિકાળી ધ્રુવધર જો નિત્યાનંદ પ્રભુ હે ઉસ પર જોર દે ને, સિદ્ધપદ છે, નિત્યાનંદ પ્રભુ છે, નિત્ય આનંદ આનંદ થી ભરેલો છે, એનો મહિમા આવે, જોર દેવામાં એનો મહિમા આવે તો જોર ગણાય, એનો મહિમા ના આવે તો જોર મહિમા તો રાગ નો ને રાગ ના વિષય નો જગત ના પદાર્થો નો ઉભો છે, એ મટશે નહીં ને જાશે નહીં, એટલે દુઃખ પણ મટશે નહીં ને જાશે નહીં. જેવી વાત કરી છે એ અનુસાર ગુરુદેવના વચનો લીધા છે. એકતાલીસમો પત્ર. ઓમ શ્રી સદગુરુ દેવાય નમઃ. ગત માં આપકા પત્ર આયા થા, તબ મુજે બમ્બઈ મેં યહાં સે રીડાયરેક્ટ હોકર મિલા થા. ઇસકે પહેલે કરીબ જનવરી મેં પત્ર આયા થા, કોઈ પત્ર છે પાછો ફરીને પાછા એમને મળ્યો છે? ગુલાબેન તો નજર છે, ગુલાબી છે નથી લાગતો. તત્વદ્રષ્ટિએ સ્વભાવ બલ મેં જમતે હૈ આના જાના બનો આના જાના જુદે જ્ઞાન મેં સ્વાદી મોહભાવ પ્રતિભાષિત હોતા હૈ અમારે વાત મુખ્યત્વે એમના કાગળમાં હોય એટલે એના ઉપર ધ્યાન થાય છે એમના દરેક કાગળમાં એમ હોય કે તમે સંગઢ આવો સંગઢ આવો એટલે કોઈ તત્વ દ્રષ્ટિએ જયારે સ્વભાવ બળમાં સ્વભાવ બળમાં સ્વભાવ બળથી જયારે જામવામાં આવે છે ત્યારે આવવા જવાના વિકલ્પ કે નહીં આવવા જવાના વિકલ્પ જુદે જ્ઞાનમાં એટલે ભિન્ન પડેલા જ્ઞાનમાં જ્ઞાન ધારા જે ભિન્ન પડી ગઈ સ્વરૂપાશે સહજી મોક્ષ મોહભાવ પ્રતિભાષિત હોય આપું જાઉં એ જ મોહ છે આવું છું ને જાઉં છું હું તો મારામાં ત્રિકાળ બિરાજમાન છું એમાંથી કઈ અવિચલિત છું ચલાયમાન થતો નથી એ મોહભાવ ત્રિકાળ મેં પોતગળી થી હે ત્રિકાળીની દ્રષ્ટિએ જોવામાં આવે તો એ જીવના પરિણામ પણ પોતગળિક દેખાય છે સ્વભાવ દ્રષ્ટિએ તે બધા જળ છે જળને અનુસરીને થયેલા પરિણામ તે બધા જળ જેવા હોવાથી એને જળ કહેવામાં આવે છે તો એમ કે પકડ ક્યાં તો પછી એવા જળ જેવા ભાવની પકડ શું કરવા કરવી વિકલ્પની પકડ શું કરવા કરવી યો અમારે હે નહીં એવા જે ભાવ છે તે અમારા છે જ નહીં એ જે ભૌગોલિક પરિણામ છે વિકલ્પો છે તે મારા છે જ નહીં એસા એનસે ભિન્ન અનુભવ માત્ર અમારા લક્ષ્ય હોદા ના એવો તેનાથી ભિન્ન અનુભવ છે એ અનુભવ કરવાનો જ લક્ષ થવો જોઈએ અનુભવ કરવાનો જ લક્ષ થઈ જવો જોઈએ બીજા બધા લક્ષ્ય બીજો બધો લક્ષ્ય છૂટી જવો જોઈએ એટલે સ્વરૂપમાં આવવાનું લક્ષ્ય રહેવો જોઈએ બીજો લક્ષ્ય રહેવું જોઈએ કર્મદાસજી ક્ષુલ્લકનો એક દોરો ટાંક્યો છે ભેદ જ્ઞાન છે ભ્રમ ગયો નહીં રહી કુછ આશ ધર્મદાસ ક્ષુલ્લક લિખે અબ તોડ મોહ કે પાસ ભેદ જ્ઞાન થી બધી ભ્રમણા ટળી ગઈ હવે કોઈ પરની આશા નથી અપેક્ષા નથી આશા નથી અપેક્ષા નથી આમ થાય તો ઠીક આમ ન થાય તો ઠીક કાંઈ નહીં હું જુદો છું ને મારે કાંઈ લેવા દેવા નથી જાઓ કોઈ આશા અપેક્ષા નથી ધર્મદાસ ક્ષુલ્લક લિખે ધર્મદાસ ક્ષુલ્લક આમ કહે છે કે હવે તું આ બધી મોહની ફાસ છોડી દે પાસ પાસ એટલે બંધા મોહનું બંધન તું તોડી દે ફાસ ને પાસ બે શબ્દમાં વપરાય છે તો મોરકી ફાસ એમ પણ આવે છે અને પાસ પણ આવે છે ફાસ એટલે ફાંસી લાગી છે અને ફાસ અને પાસ એટલે બંધન બધું એકાર્થમાં લગભગ છે પૂજ્ય શ્રી ગુરુદેવ કે ઉપદેશ કા સાર દ્વાદશાંગ કા સાર ગુરુદેવ ના ઉપદેશ નો સાર છે એ જ બાર અંગ નો સાર છે સારમાં ફેર નથી દ્વાદશાંગ ભલે ગણધરદેવ ના રચેલા હોય ગુરુદેવ ના ઉપદેશ નો સાર ને દ્વાદશાંગ નો સાર તો કેવલ એક હિ હૈ કે અપને ત્રિકાલી સ્વભાવ મેં જૈસે તૈસે ભી હોવે દ્રષ્ટિ પસાર કર બિરાજમાન ગમે તેમ કરીને સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ કરો ગુરુદેવના અને બારંગનો સાર આ છે કે ગમે તેમ કરીને એક વાર સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ કરી દો બસ આટલો બારંગનો સાર છે મોક્ષના માટે કેટલો સંક્ષેપ કાઢ્યો છે એમણે ક્ષણે ક્ષણે પદે પદે જ્યાં દ્રષ્ટિ થઈ જશે સ્વરૂપમાં બિરાજમાન થવાની ક્ષણે ક્ષણે પદે પદે વિતરાગી નાયક રસ મેં એસી મગ્નતા બઢતી જાયગી કે જિસકા વિચ્છેદ એક ક્ષણ ભી નહીં ગમેગા ગમેગા શબ્દ હિન્દી છે ગુજરાતી આવી જાય છે, ગુજરાતી ને પત્ર લખે છે ને, ગમશે નહી આપડે ઓલું હે લગાડી દઈ ને, એમણે ગા લગાડી દીધું, ગમે ગા નહી ગમે સ્વરૂપમાં જ્ઞાયક રસ ની મગ્નતા એવી વધતી જશે. શાંત રસ છે ને, પછી એ શાંત રસ માં વિક્ષેપ પડે એ તમને નહીં ગમે એમ કે છે. એક ક્ષણ પણ એની અંદર વિક્ષેપ એટલે વિક્ષેપ પડે એ તમને નહીં ગમે, પછી અશાંતિ નહીં ગમે. શાંત રસમાં તમે જામતો જશે, અશાંતિ તમને નહીં ગમે. ઝેર કોણ ખાય? અમૃત ના ખબડકા લેતા હોય એને ઝેર ખાવાનું મન કેમ થાય? અંદર માં અનંત આનંદ અમૃત રસ નું સરોવર છે, અને એ સરોવરમાં ડૂબકી મારે એને બહાર નીકળવાનું કેમ ગમે એમ કે. ગળગળતા ઉનાળામાં ફુવારા નીચે બેસે તો એને ગમે નહીં, ઠાડા ઠંડા પાણીના ફુવારામાં ઉસકું ગમે નહીં. એવી રીતે આ બળબળતો ક્લેશ ને રાગ છે એમાંથી વિતરાગી ઠંડુ અમૃત રસ મળતું હોય, શાંત રસ મળે, કોણ નીકળે એમાંથી? નહીં ગમે કે. યોગ નહીં હોને છે ઓર મારા સાહેબ કા સોનગઢ લોટને કા પ્રોગ્રામ લંબા જાને છે. બમ્બઈ છે સોનગઢ અને કા મેરા પ્રોગ્રામ બદલ દે. આગળ એક વાત આવી ને એવી છે, લખેલો છે એ વાત એમને દોહરાવી છે, ફરી લખી છે. યોગ નિયમોને છે મહારાજ સાહેબ સોનગઢ લોટને કા પ્રોગ્રામ લંબા જાને છે. બમ્બઈ છે સોનગઢ અને કા મેરા પ્રોગ્રામ બદલા ગયા. પછી સોનગઢ કેવી રીતે આવવું એમ કે, મિત્ર આવવાનો ભાવ હતો એમ. કુની યુગોને પર દશરથે આસપાસ આને કા વિકલ્પ છે. પછી લગભગ આવતા હતા આ ભાદરવા વધમાં આવે કે આ સુદમાં આવે. આપ સદૈવ અનુસાર પછી ગુરુદેવ શ્રી કી અમૃતવાણી કા લાભ લેતે હોંગે. સોનગઢ એક પત્ર લિખો છે જિસકા તાત્પર્ય ઉનકી ઓર સે દ્રષ્ટિ ઉઠવા કર પલટવા કર નિજ અમર્યાદિત અમૃત ખાન મેં વ્યાપ્ત કરાના હૈ. ગુરુદેવ ની વાણી નો તમને લાભ મળતો જ હશે સદૈવ, તમને તો ત્યાં સુધી રોજ મળતો હશે. પણ એ વાણી નું તાત્પર્ય તો આ છે કે મારા તરફથી પણ દ્રષ્ટિ ઉઠાવી લ્યો, મને પણ તમારી અપેક્ષા નથી, તમારે પણ મારી અપેક્ષા કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. તમારામાં અમૃત ખાંડ ભરી છે, અમૃત ની ખાંડ તો તમે પોતે જ છો. અમર્યાદિત અમૃત ખાંડ કેવી? એટલું અંદર ભર્યું છે અમૃત એમ કે છે, જેની હદ નથી, જેની હદ નથી ને મર્યાદા નથી, એટલું આ અમૃત અંદર ભર્યું છે. કેવો વિષય છે અમર્યાદિત અમૃત ની ખાણ પોતે હોવા છતાં ઉપેક્ષા કરે અને ઝેર ખાય, કેવી વિપરીતતા છે. પછી કહે છે કે અમને દુઃખ થાય છે ને દુઃખ પડે છે ને દુઃખ ભોગવવા પડે છે, પણ ઉપેક્ષા તો ભગવાન આત્માની કેવી કરી છે એનો તો કઈ વિચાર કરે નહીં. સર્વસંગ છે અસંગ હોને કા ઈચ્છા, મારે તો કોઈનો સંગ કરવો નથી, આ મારી ઈચ્છા છે. ગુપ્ત ક્રિયા છે બધું. આ પ્રશ્ન તો કેશકમાં તો થોડા બાર આવી ગયા છે, તો અસંગપણાની નો ભાવ જરા વધારે આવ્યો છે. નહીતર એવું નતા લગતા, ધર્મસ્થને એ લખીને મૂકી દઈએ. આ દિવસોમાં પત્ર વ્યવહાર બીજો છે, લોકો સંઘમાં આવ્યા છે, સર્વ સંઘ છે મારે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો.